તેનું જ્ઞાન સાથે છે. પણ જીવ તત્વને યથાર્થ જાણે વિના બીજા તત્વોનું જ્ઞાન સાચું થતું નથી. નવે તત્વનું જ્ઞાન સાચું ક્યારે થાય છે કે પોતાના શુદ્ધાત્મ જીવ તત્વને જાણે તો આ અજીવ છે, આ પાપ છે, આ કુલ છે, આ સર્વ છે, બંધ છે, સવર છે, નિર્વિરા છે. એક આત્માને જાણે, એક આત્મ સ્વભાવને જાણે, દ્રવ્યને જાણે, તે પોતાના પરિણામને યથાર્થ જાણી શકે. કે પોતાના આત્માને જાણવાનું ભૂલી જાય છે, એ પરિણામને પણ યથાર્થપણે જાણી શકતો નથી. એ પરિણામને જીવપણે જાણે, અજીવને જીવપણે જાણે, પાપને પણ જીવપણે જાણે, પણ બધા પોતાના આત્મા સિવાય જેટલા ભાવો છે તેને જીવપણે આત્માપણે માને એ ભૂલ છે. એટલે એકલા નવ તત્વનું જે જ્ઞાન, શુદ્ધાત્માના જ્ઞાન વિનાનું નવ તત્વનું જ્ઞાન, એ પણ અજ્ઞાનમાં જાય છે. એવા નવ તત્વનું જ્ઞાન જીવે અનંત વાર કર્યું, નવ તત્વના ભેદનું જ્ઞાન, પર્યાયનું જ્ઞાન, પણ શુદ્ધાત્માના જ્ઞાન પૂર્વ જ્ઞાન ન કર્યું. શુદ્ધાત્માને છોડીને, શુદ્ધાત્માનો અનુભવ કર્યા વિના એકલો માત્ર આગમ દ્વારા, શાસ્ત્ર દ્વારા કે ગુરુગમ દ્વારા એ રાખે એમ વિચારમાં કે આને આશ્રમ કહેવાય, આને બંધ કહેવાય, આને સંવર નિરા કહેવાય, પણ એ આત્માના ભાવભાષણ વિના, દ્રેય સ્વભાવના અનુભવ વિના કોઈ પણ પરિણામનું યથાર્થ જ્ઞાન થઈ શકતું નથી. એ નિયમ નિશ્ચયથી આત્માનું જેને જ્ઞાન થાય એને પછી પોતાના પરિણામે યથાર્થપણે જેમ છે તેની જાણ કરે. બસ
એક સવાલ થાય છે
મને,
કે આ આત્મા જે હવે ખબર એમ પડી કે આ બધા સ્વભાવ તો આપણો જ્ઞાન જ છે, પણ આપણે વ્યવહારમાં એ આપણે આ ભાવમાં ઘણી વાર કોઈ સાથે થઈ જાય આ બધું કે રાગ દ્વેષ બધું
એક વ્યવહાર નહીં, એ જીવના પરિણામ. રાગ દ્વેષ મોહ ક્રોધ માન માયા વ્યવહાર નહીં જોવામાં આવે તો એ જીવના પરિણામ છે. હવે એ વ્યવહાર નહીં એટલે શું કે પોતાના પરિણામમાં એ થાય છે, માટે એ વ્યવહારને એ જીવના પરિણામ કહેવાય. બરાબર છે. હવે એ વ્યવહારને જીવના પરિણામ જે છે એમ એના ઉપર લક્ષ રાખ્યા કરવાથી એને આત્માનું ભાન થતું નથી. એટલે જે વ્યવહાર રહીનો જે વિષય, જે પર્યાયમાં થતા રાજાજી ભાવો, તેનો હું સ્વામી નથી અને હું તો જ્ઞાનમય આત્મા છું, હું તો જ્ઞાયક છું અને જ્ઞાયક મારું સ્વ છે, આ રાગ મારું સ્વ નથી, એમ રાગ અને આત્મા વચ્ચે રાગમાં ભેદજ્ઞાન કરવું જોઈએ. તો શું થાય કે એ દ્રષ્ટિ એનું લક્ષ્ય છૂટી જાય અને આત્માનો એને અનુભવ થાય, અને અનુભવ થયા પછી જે રાગ આવે એને પણ જાણે. પણ નિશ્ચયથી આત્માને જેને જાણ્યો હોય એને રાગ અને વિતરાગ ભાવ જે પરિણામ હોય એને જાણે તો એને વ્યવહાર કહેવાય. પણ જો આત્માને જાણ્યા વિના રાગને જાણે તો એ વ્યવહાર નથી, પણ એ વ્યવહાર તો એનો નિશ્ચય થઈ ગયો, એને જ આત્મા માને છે. કેમ કે ક્યાંક ને ક્યાંક આત્મા હું પણ તો માનવું જ પડશે ને, હું પણ શુદ્ધાત્મામાં નથી આવ્યું ત્યાં સુધી હું પણ પરિણામમાં જ આવે, દેહમાં આવે, દેહાદીમાં, કોઈમાં મારા પણ ક્યાંક પણ શ્રદ્ધા મારા પણ કરે છે. શ્રદ્ધા તો કરે જ ને, શ્રદ્ધા એમના વિષયને પકડે, કાં તો શુદ્ધાત્મામાં શ્રદ્ધા કરે કે હું તો શુદ્ધાત્મા છું તો સમય નથી થાય. હવે જો શુદ્ધાત્માની શ્રદ્ધા નથી કરતો તો પરને પોતા પણ એ માને છે પર્યાયને. એટલે વ્યવહારને જોવામાં આવે તો રાગાદી પર્યાયમાં છે, પણ નિશ્ચયને જોવામાં આવે તો આત્મામાં રાગ નથી. કેમ કે આત્મા શુદ્ધ છે, ટીકાઓ જેમ પાણી છે, પર્યાયથી જુઓ તો મલિન દેખાય છે. પાણીને પર્યાયથી જુઓ તો માટીનો નિમિત્ત અને પાણીની યોગ્યતા મલિન દેખાય છે. એમ કપડું મલિન દેખાય છે પર્યાય, એ વ્યવહારે મલિન છે, પણ નિશ્ચય તો કેવું છે, કપડું સ્વચ્છ છે. હવે તમે નિશ્ચયની દ્રષ્ટિ કરો, વ્યવહાર નહીંના વિષયનો તો અનુભવ છે દરેકને. એને બુદ્ધિની વિશાળતા આવે, કષાયની મંદતા આવે, મધ્યસ્થતા આવે અને સમજવાની જિજ્ઞાસા જાગે, એવી સરળતા પણ થાય, એને વક્ર પણ જાય, સરળતા આવે, મારે આત્મનું સ્વરૂપ સમજવું છે, એવા એવા સદગુણો તો એને સમયસાર આદિ અધ્યાત્મ શાસ્ત્રો સાંભળનારને સેજે આવી જાય, સેજે હોય જ, સમજી ગયા, એ જ હોય જ. એ ન હોય તો એ આ એને કઈ અંદર માં નહીં આવે,
નથી
આ તત્વ.
એટલે ઘણી વાર એવું
પરિણામ મારા જ મારો દોષ છે અને એ દોષ મારે ટાળવો જોઈએ એવી ભાવના રાખવી જોઈએ. દોષ છે વિભાવ છે, વિભાવ છે લાંબો ટાઈમ નહીં રહે, સંસાર છે ને એ લાંબો ટાઈમ નથી રહેતો. જેવી રીતે પાણી ઊંડું થાય, ઊંડું તો થઈ ગયું પાણી, હવે આપણે જાણ્યું કે પાણી ગરમ થઈ ગયું, પણ પાણીનો સ્વભાવ શીતળ છે ને, એટલે લાંબો ટાઈમ એ ઉષ્ણ પાણી નહીં રહે. શ્રદ્ધામાં રાખો તમે એમ. અત્યારે જે સંસારી જીવ અજ્ઞાની ભલે હો, પણ એ વિભાવ છે, એ વિભાવ તો ટળી જાય. એમ કે વિભાવ છે એ આત્માનો મૂળ સ્વભાવ નથી, એટલે વિભાવનો તો અભાવ થશે, મિથ્યાત્વ નો અભાવ થઈ જશે, કઈ ચિંતા કરવા જેવું નથી. પણ મિથ્યા તો છે એમ જાણવું જોઈએ. સમ્યક દર્શન ન હોય તો એમ જાણવું જોઈએ કે મિથ્યા તો છે, અને મિથ્યા તો છે જ્યાં સુધી કિંચિત માત્ર આત્માનો આનંદ ના આવે, એ ધ્યાન રાખવું. કિંચિત માત્ર આનંદ એક અંશ પણ ના આવે. હા, જો કોઈ એમ કહે કે મિથ્યા દ્રષ્ટિને પણ આત્મિક આનંદ આવે છે તો એ તત્વથી વિરુદ્ધ છે, એ સંવર તત્વ નથી, એ તો મિથ્યાત્વ તત્વ આશ્રવ તત્વ છે. આશ્રમને રહેતા સિવાય સંવરની દશા પ્રગટ ક્યાં થાય? કેમ કે આનંદ છે લક્ષણ સંવર તત્વનું છે અને દુઃખ લક્ષણ છે આશ્રમ તત્વનું છે. એટલે અજ્ઞાનીને એકલું દુઃખ હોય, સાધકને થોડું સુખ અને થોડું દુઃખ, અને પરમાત્માને પૂરું સુખ, દુઃખ જરાય ન હોય. અજ્ઞાનીને એકલું દુઃખ, સાધકને થોડુંક આત્મિક સુખ, આત્મિક સુખ અને થોડું કસાય જેટલો એટલો એને દુઃખ મિશ્ર વધતા હોય છે, અને પરમાત્માને પૂર્ણ આનંદ. એમ આ આ વિષય એવો છે બેન કે કોઈની સામે જોવાનું આપણે આપણું કરવું, કેમ કે આપણે કોઈની આજે કઈ ભાગી રહી છે, કોઈ ગમે તે માને, કોઈ એ તો અનંતા જેવો છે. આપણે કોની ફિકર કરવી? આપણે કોની ફિકર કરવી? આપણે આપણી ફિકર રાખવી. આપણે જેના ઉપર શ્રદ્ધા હોય એનું સાહિત્ય વાંચ્યા કરવું, બસ બસ. આપણે આપણું કામ કરીએ,
એટલે થોડાક વખત માં આપણે આ કામ કરવાનું છે, તો આપણે દરેક ની ચિંતા કરવા જઈએ તો પોતાનું શું કહી જાય? આ કેટલું આવી
માસી એક હાલ વાત કરી, એનો એક દીકરો મોટો 22 વર્ષ નો કે પેરિસ માં ગયો હતો અને હાર્ટફેલ થઈ ગયો 22 વર્ષ બધું. એટલે આવા કેસ તો આપણે ઘણા જોઈએ છીએ.
એટલે સંસાર ની અંદર સુખ છે નહીં,
સુખ માટે આ ખાચો પારો છે એને સમજી સમજીને કેળવીને ખાવા જેવો છે.
એટલે સજાગતા રાખવાની છે.
પ્રમાણ જ્ઞાન ની બહાર જવું નહીં, પ્રમાણ જ્ઞાન ની બહાર જવું નહીં. એટલે આત્માના આત્મા દ્રવ્ય અને આત્માના પરિણામ એ બે ને પ્રમાણ જ્ઞાન નો વિષય કહેવાય, અને એનાથી જો બહાર તમે જાઓ, પરના વિચાર કર્યો તો પ્રમાણ જ્ઞાન ની બહાર રહ્યા જાઓ, તો તમે કીધી તમારા જ્ઞાનને હંકેલશો, તમારા જ્ઞાનને મર્યાદામાં લાવી દો, વર્તુળમાં લાવો તમારા જ્ઞાનને. એક તમારો આત્મા અને એક તમારા આત્મામાં થતા પરિણામ, બસ એ બે વચ્ચે તમારા જ્ઞાનને રોકો, તમારા જ્ઞાનને બીજા તરફ જવા દો. માં જ્યારે તમે ચિંતનો બેઠા હોય, સ્વાધ્યાય બેઠા હોય, ત્યારે તમારા જ્ઞાનમાં તમારો આત્મા અને તમારા આત્મામાં થતા પરિણામ આ પરિણામને આ ભગવાન પાપ તત્વ કહે છે, આ પરિણામને પુણ્ય તત્વ કહે છે વગેરે, પણ પોતાનો આત્મા ને પોતાના પરિણામ સિવાય ક્યાંય બહાર નજર કરવા જેવી નથી. પછી પરિણામને પણ ગૌણ કરવા, પછી પરિણામનું લક્ષણ છોડવું, અને સામાન્ય તત્વ છે, ધ્રુવ તત્વ, સામાન્ય આત્મા તે હું છું એમ વારંવાર એનો વિચાર કરે.
પણ બાપુ જેવું બને છે, કોઈ માનું કે બાળક ઉપર ગુસ્સો થઈ ગયો તો તે દિવસે જયારે વાંચવા બેસીએ ને ત્યારે આમ ખ્યાલ આવતા કે વાંચવા કોઈ દિવસ સ્થિરતા રહેતી જ નથી. શાંતિમય જતી ગયું તે દિવસે સ્થિરતા રહી. હવે કે ને કે નિશ્ચય ને તો આવ્યા જ કરે છે ભૂલ, અને ઈવન પહેલાની ભૂલો બધી આમ જાણે આમ એ ખડકલા જેમ ઉભી છે
તમારે વિચારવું કે હવે ઉપયોગ મારો લાગતો નથી તો મને કેટલું મોટું નુકસાન થઈ ગયું. એટલે આજથી નક્કી કરવું છે કે બાળકો પર ક્રોધ ન કરો, કે મારા આત્માના સ્વાધ્યાયમાં આ ક્રોધ ખલેલ પહોંચાડે છે તો મારા આત્માના સ્વાધ્યાયમાં ખલેલ પહોંચાડે એવા પરિણામ આત્માને ઠપકો આપો કે આત્મા તું શું ધંધો કરી રહ્યો છે, આ ફળ તો ભોગવવું પડશે તારે બાપુ, માટે ક્રોધ કરવા જેવો નથી તો ક્ષમાભાવમાં રહે. વિતરાગી ક્ષમાભાવમાં ન રહી શકે તો વ્યવહારિક ક્ષમામાં તો આવી જા. વ્યવહારિક ક્ષમા બોલી, નિશ્ચય ક્ષમા તો વિતરાગી તો અનુભવ થતા થાય, એ તો અનુભવ થતા થાય છે, પણ આ ક્ષમામાં તો આય ને ક્રોધ ને છોડ ને ક્ષમાના ભાવમાં આય બાપુ. તને આ સ્વાધ્યાયમાં તને રોકે કસાય, એ કસાય સ્વાધ્યાયમાં રોકે એ તો નુકસાન કરનાર છે. આત્મા તને શું થયું, શાંત શાંત બસ એમ વારંવાર આત્માને અંદર તમારે ઠપકો આપવો તો એ પરિણામથી પાછો પડશે. પછી ક્રોધ કદાચ થશે તો માત્રા ઘટવા પડશે, પછી માત્રા ઘટશે, પછી જેટલી માત્રામાં ક્રોધ કર્યો હતો તો બીજી વખતે ક્રોધ કદાચ આવશે તો ઓછો આવશે અને કાળ લંબાશે નહીં. એનો અનુભાગ અને સ્થિતિ બે ઘટી જશે, એનો અનુભાગ અને સ્થિતિ ઘટશે. એટલે શું કે જે ક્રોધમાં તારતમ્યતા પહેલા આવતી હતી એના બદલા મંદ ક્રોધ આવશે, એનું અનામ અનુભાગ ઘટ્યો. બીજી જે પેલા ક્રોધ થયો હતો અને એ પછી ક્રોધ આખો દે લંબાતો હતો એ એનો સ્થિતિ ઘટી જશે, પછી ક્રોધ આવી ક્ષણે અને વહી જશે, પછી પાછું ભૂલાઈ જશે. એવી એક સ્થિતિ થાય, ન ટકી શકે. તમે તમારા આત્માને ઠપકો આપવા માંડો, ઠપકો તો આત્માને આપવાનો છે, છોકરાને ક્યાં ઠપકો આપવાનો.
આ વસ્તુ અમારી જમાને આપે ઘણી કહેવાની જરૂર, અમે ભૂલો બહુ કરીએ છીએ.
પણ તમારે ઠપકો છોકરાને ન અપાય, આત્માને અપાય. ઠપકો આપવો તો અહીંયા કરો, ઠપકો આપવાનું ઠેકાણું આ છે. ઘરે તો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવને ભૂલી અને આ કષાયમાં ક્યાં વયો ગયો એમ આત્માને
અમને બહુ સમજવાની જરૂર. આ વસ્તુ ઘણે દિવસથી આવતી હતી મગજમાં. ઘરના માણસને જો સંતોષ થાય ને આપણે બીજું કશું થતો ક્યાં આપણો છે કામ
કરવાનું. 66 છેલ્લો કરો. આત્મા અવેદી છે એમ સાચું જ્ઞાન ક્યારે કર્યું કહેવાય, દ્રવ્યવેદ જે અધિવ છે તેની સામે જોઈએ શક્તિ થશે ક્યાં સુધી આવ્યા આપણે. મારું 66 છે નીચે. આત્મા અવેદી છે એમ સાચું જ્ઞાન ક્યારે કર્યું કહેવાય, દ્રવ્યવેદ જે અધિવ છે તેની સામે જોઈએ શંકિત થશે, અથવા ભાવવેદ જે પાપ તત્વ છે તેની સામે જોઈએ શંકિત થશે ના. બહુ એને ખ્યાલમાં લેવો કસાય નહીં, પણ પછી કસાય ઉપર જ લક્ષ રાખ્યા ના કરો, લક્ષ ફેરવી ના. કસાય થયો કબૂલાત કરી લેવી કે પરિણામમાં ક્રોધ થયો, પછી ક્રોધ થયો એ ક્રોધ ઉપર જ લક્ષ ના રાખવું. ક્રોધ જે ભિન્ન જે જ્ઞાનમય આત્મા છે એના તરફ ભૂલી જવું, સમજી ગયા. એમ જો તમે એમાં જ લંબાવ્યા કરશો તો ઉલટું તમે આત્માને ક્યાંથી યાદ કરશો ને, એ ક્રોધ ટળશે નહીં તો તું તો ડબલ થયા કરશે ને, એ યાદ તમને ડંકા કરશે, ક્રોધ યાદ આવ્યા કરશે ને તમને ડંકશે. એટલે ક્રોધને ગૌણ કરી અને હું તો જ્ઞાનમય આત્મા છું, આ ક્રોધ આવે છે એનાથી પણ જુદો, એનું મારે જ્ઞાન કરવું. ક્રોધનું જ્ઞાન કરવું એ પણ મારો ધર્મ, ક્રોધ કરવો એ મારો ધર્મ નહીં, અને ક્રોધને એકલા ક્રોધને જાણવા જ રોકાઈ જવું ને આત્માને ભૂલી જવું એ પણ મારો ધર્મ. મારો ધર્મ તો ક્રોધ ન કરવો એ મારો ધર્મ, અને આત્માને જાણવું એ મારો ધર્મ, એકલા ક્રોધને જાણવું એ પણ મારો ધર્મ નથી. કસાયના દર્શન કોણ કરે? કસાયના દર્શન કરવા જવા નથી, એ તો કસાય છે. શુભ અશુભ ભાવ બે કસાય છે, એ કરવા જવા પણ નથી, અને એના દર્શન કરવાથી લાભ નહીં
થાય.
એનું લક્ષ છોડવું, એનું લક્ષ છોડી, એની રૂચિ છોડી, અને ભગવાન આત્મા એનાથી જુદો જ્ઞાનમય છે, એનું વારંવાર ચેન્જ પણ કરવું. આ પ્રેક્ટિસ કરવા જોઈએ. ના આત્મા ભાવેદ અને દ્રવ્યવેદ વિનાનો અવેદી છે, પોતાના જ્ઞાતા દ્રષ્ટા શુદ્ધ આનંદનો ભોગવનારો છે. એમ સ્વદૃષ્ટિ કરે ને પર ઉપરની દ્રષ્ટિ છોડે તો સમ્યક દર્શન થાય છે. જો આવ્યું એનું જ્ઞાન કરીને પછી એનું લક્ષ છોડવું, એનું જ્ઞાન કરીને ક્રોધ થયો, ક્રોધ થયો પછી રોકાઈ જાય તો એ ક્યાંથી? તો ક્રોધ ટળે નહીં, પ્રાય બમણો થાય. દોષને જાણો તો પ્રાય બમણો થાય, પણ દોષ ટળે કેમ? કે નિર્દોષ પરમાત્માને જાણો તો દોષ ટળી જાય. દોષને જાણ્યા કરશો, જોયા કરશો તો પ્રાય બમણો થાય, પણ એ દોષને ટાળવાનો રસ્તો નિર્દોષ એવો પરમાત્મા, એના ઉપર દ્રષ્ટિ મૂકતા, એનો અનુભવ કરતા દોષ ઉત્પન્ન જ નહીં થાય. એને ટાળ્યો એમ કહેવામાં આવે, ખરેખર ટાળતો પણ નથી. એનો ટાળ્યો અને ક્ષય કર્યો એ પણ ઉપચારનું કથન છે, એ ઉત્પન્ન જ થતો નથી દોષ. સમ્યક દર્શન જ્યાં થયું ત્યાં મિથ્યાત્વ નામનો મહાન દોષ ભયો ગયો, ટળી ગયો, આવ્યો નહીં. તો એમ કહેવાય કે મિથ્યાત્વ ટાળ્યું, પણ ક્યાં હતું? ટાળે કોણ? અહીંયા સમ્યક દર્શન થયું ત્યારે એનો વ્યય થઈ ગયો. એટલે ઉપચારથી એમ કહેવાય કે દોષ લોકશાહી કેળો, એ ઉપચારનું વ્યવહારનું કથન છે. બાકી ઉત્પન્ન કરતો નથી અને ટાળતો નથી, એ તો જ્ઞાતા છે. થાય એને પણ જાણે, થયું એને પણ જાણે, અને ગયું એને પણ જાણનાર છે. કઈ પણ ને પર ઉપર દ્રષ્ટિ છોડે તો સમી દર્શન થાય છે અને ધર્મ થાય છે. પોતાનો આત્મા અવેદી છે એમ શ્રદ્ધા જ્ઞાન કર્યા પછી દ્રવ્યવેદ જે અજીવ છે તેનું જ્ઞાન કરે તો વ્યવહારે તેનું અજીવ સંબંધીનું જ્ઞાન સાચું છે. પોતાનો આત્મા અવેદી છે એમ શ્રદ્ધા જ્ઞાન કર્યા પછી ભાવવેદ જે પોતાના અશુભ પરિણામ છે, પાપના પરિણામ છે ને પાપ તત્વ છે એમ જ્ઞાન કરે તો વ્યવહાર એ પાપ તત્વ સંબંધીનું તેનું જ્ઞાન સાચું છે આત્મા જાણ્યા પછી. પણ જીવ તત્વને યથાર્થ જાણ્યા વિના બીજા તત્વોનું જ્ઞાન સાચું થતું, એક તત્વનું સાચું જ્ઞાન નથી. નવે નવું જ્ઞાન ખોટા, પણ અમે મોક્ષને મોક્ષ જાણીએ છીએ, બંને બંધ જાણીએ, કે અમે બંને બંધ જાણીએ છીએ, મોક્ષ તત્વને મોક્ષ જાણીએ. એમાં હું સીધી વાત છે, અમે બંધને મોક્ષ નથી જાણતા, મોક્ષને બંધ નથી જાણતા, પાપને પાપ જાણીએ છીએ, પુણ્યને પુણ્ય જાણીએ છીએ, કે તો જાણતો જ નથી. આત્માને ઘેણા સિવાય નવ તત્વોનું યથાર્થ જ્ઞાન નિશ્ચય પૂર્વક જ વ્યવહાર હોય. આત્માને જાણવું તે નિશ્ચય, અને પરિણામને જાણવું તે વ્યવહાર. નવ તત્વ છે એ વ્યવહારની નવ વિષય છે, બધા પરિણામ છે નવે તત્વો.
એમાં
એને જાણવા, જાણીને પછી એનું લક્ષ છોડવું અને આત્માનું લક્ષ કરવું, આત્માનો અનુભવ કરવો. આત્માનો અનુભવ કર્યા પછી સવિકલ્પ દશામાં જયારે આવે છે એ આત્મા, ત્યારે પોતાના આત્માનું જ્ઞાન થયું, અને જે જે પરિણામ થાય છે એને પણ એ જાણે છે. આ પરિણામ થયા અને એ આ પરિણામ છે બંધનું કારણ છે, આ પરિણામ મોક્ષનું કારણ છે, એટલો વિવેક એને આત્માનું ભાન થયા પછી થઈ જાય. ત્યારે એને જાણેલો પ્રજ્ઞાન કહેવાય, વ્યવહાર નહીં જાણેલો પ્રજ્ઞાન છે. નિશ્ચય આદરેલો અને વ્યવહાર જાણેલો, નિશ્ચયની નો વિષય ઉપાધિ આદરેલો છે અને વ્યવહાર નહીં છે એ જાણેલો પ્રજ્ઞાન છે. સાધક થાય પછી પંચમ ગુણ સ્થાન આવે તો સામાયિકના વિકલ્પ ઉઠે, તો રોજ સામાયિક બાંધીને બેસે તો સામાયિકના જે શુભ ભાવ આવે એને પણ જાણે. જેટલી શુદ્ધતા અંદરમાં પ્રગટ થઈ ગઈ છે બે કષાયનો અભાવપૂર્વક પંચમ ગુણ સ્થાને, કેમ કે સામાયિક છે એ ચારિત્રનો ભેદ છે, એ ચારિત્રનો પ્રકાર છે. ચારિત્રમાં સામાયિક પ્રતિક્રમ પ્રત્યાખ્યાન આલોચના એ બધા એક દેશ પંચમ ગુણસ્થાનથી આવે છે, પછી છઠ્ઠા સાતમા ગુણસ્થાને વિશેષ આવે છે. અવિરતીને ખરેખર યથાર્થપણે એને કોઈ ચારિત્રના એ પ્રકારના ભેદો નથી ઉત્પન્ન થતા. ભલે પ્રેક્ટિસ કરે એને ચોથા ગુણ સ્થાને સામાયિકની ઉપવાસની પ્રેક્ટિસ કરે, તપની પ્રેક્ટિસ કરે, એનો કોઈ સવાલ નથી. પણ યથાર્થ નથી એ તો જેટલો નિશ્ચય એના પ્રમાણમાં વ્યવહાર ચાલ્યો આવે એમ. નિશ્ચય ઓછો એનો વ્યવહાર વધી જાય એમ ન હોય, એની સાથે સાથે નિશ્ચય ને વ્યવહાર બે સાથે રહીએ છે. સાતત્ય નિશ્ચય પણ છે ને વ્યવહાર પણ છે, પણ વ્યવહારિક કરતો નથી. લોકો એમ કે છે કે આ ઉપવાસ કરે છે જ્ઞાની, કે ના ઉપવાસના ભાવ આવે છે ને જાણે છે. હવે કરે છે ને આવે છે એમાં મોટો ફેર છે. શુભ ભાવ આવે છે અને આવે છે અને જાણે છે એ જ્ઞાની છે, અને આવે છે એને મેં કર્યા એ અજ્ઞાની છે. ભક્તિનો ભક્તિનો રાગ આવે, ભગવાનની ભક્તિનો રાગ આવે, પૂજા ભગવાનની પૂજા કરવાનો ભાવ આવે, દર્શન કરવાનો ભાવ આવે મંદિરમાં જઈને, જ્ઞાનીને આવે ને અજ્ઞાની ને આવે. અજ્ઞાની એમ કે છે કે મેં ભક્તિ કરી, અને જ્ઞાની એમ કે છે કે ભક્તિનો ભાવ આવ્યો એને મેં જાણ્યો. હવે મોટો ફેર છે, પકડ પકડમાં ફેર છે. બિલાડી બિલાડી ઉંદરને પકડે અને બિલાડી એના બચ્ચાને પકડે, એમાં કેટલો ફેર, એટલો મોટો ફેર છે. પણ એને વ્યવહાર નહીં જોવામાં આવે તો સાધક ની ભૂમિકા અનુસાર શુભ ભાવ આવે છે ખરો, નથી આવતો બિલકુલ તો વિતરાગ થઈ ગયો. પણ શુભ ભાવ આવે છે, પણ એનો એ સ્વામી નથી, સ્વામી નથી એટલે ખરેખર કરતા નથી. અને એમ પણ કદાચ દ્રષ્ટિના જોડે આવે કે એને કઈ ભાવ આવતા જ નથી, એને વિકલ્પ છે જ નહીં, તો પણ યથાર્થ. પણ દ્રષ્ટિની અપેક્ષાએ, જ્ઞાનની અપેક્ષાએ જુઓ તો એના પરિણામ જે જે પ્રકારના પરિણામ આવે તે તે પરિણામનો સ્વીકાર કરે છે કે હજી અમારો આટલો દોષ છે, સ્વભાવમાં ઠરાતો નથી, આ પાપના પરિણામ આવી જાય છે, ભૂલના પરિણામ આવી જાય છે. અરે અરે ક્યારે અમે અપૂરો અવસર ક્યારે એવો આવશે, ક્યારે થઈશું ભાઈ અંતર નિગ્રહ દીધો, ક્યારે સ્વરૂપમાં અમે લીન થઈ અને આ બધા વિકલ્પો આવે છે. સંકલ્પ તો છોડ્યો અમે, પણ વિકલ્પ હજી આવે છે. સંકલ્પ તો ગયો, પરનિયારે એકતા બુદ્ધિરૂપ સંકલ્પ એ તો ગયો, શ્રદ્ધાનો દોષ તો ગયો, પણ વિકલ્પ ઉઠે છે, ચારિત્રનો દોષ છે. આ ચારિત્રના વિકલ્પના દોષને ક્યારે અમે ટાળીએ, નિર્વિકલ્પ ધ્યાનમાં જામીને ક્યારે અમે પરમાત્મા થઈ જઈએ, એવી અપૂર્વ દશા અમારી ક્યારે આવે એમ સાધક ચારિત્રની ભાવના ભાવે છે. ચારિત્રની ભાવના ભાવે અને ચારિત્રવંત મોક્ષની ભાવના ભાવે. સમ્યક દ્રષ્ટિ ચારિત્ર ની ભાવના ભાવે, ઊંચે ઊંચે જવું છે ને એ ચારિત્ર ની ભાવના છે. અપૂરો અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું ભાયંતર નિગ્રંથ, એ નિગ્રંથ દશા છે ને એ ચારિત્ર છે, એ ચારિત્ર ની ભાવના ભાવી છે. કેમ કે પોતે અવિરત સમ્યક દ્રષ્ટિ હતા, પોતે કઈ હજી સાધુ નતા થયા, શ્રાવક હતા સાધુ નતા, એટલે એને ઊંચા પદ ની ભાવના. એને એમ થાય આ આ વિકલ્પ ઉઠે છે, હજી વેપારના રોજગારના બીજા ત્રીજા, આ વિકલ્પ દુઃખદાયક છે. મથાળું, અજ્ઞાની જીવ પરને પોતાનો આધાર માને છે. અજ્ઞાની જીવોને પોતાના અવેદી આત્માનું ભાન નથી, શુદ્ધાત્માનું ભાન નથી, તેથી સંયોગો તથા વિકારી ભાવ પણ તેની દ્રષ્ટિ જાય છે. ભાઈઓ કહે કે અમો શું કરીએ, અમો તો અબળાથી માટે કોઈના આધાર વિના જીવી શકીએ નહીં. પુરુષો કહે કે અમો ઘણાને નભાવનારા છી, સ્ત્રી કુટુંબ બાળ બચ્ચાને અમારો આધાર છે. નપુષક કહે કે અમો તો જન્મથી જ નપુષક છીએ, તેથી અમો શું કરી શકીએ. આમ વેદ ઉપરની સંયોગી દ્રષ્ટિના કારણે પરાધીનતા કલ્પે છે, તેને કદી પણ જન્મ થતો નથી. પરાધીનતા ન રાખવી, પોતાનો પોતાનો આત્માનો એક ગર્વ હોય તો ક્યાં કોઈના ઘરના પુરુષો નડે છે, કે પુરુષ ને સ્ત્રી ક્યાં નડે છે, ધર્મ કરવો હોય તો ક્યાં નડે છે, કઈ નડતો નથી. હા કરવું હોય ને નડે, કરવું નથી ખોટા પાડે. જયારે ઘણો ટાઈમ મળે છે આત્માનું ચિંતન કરવાનો વાંચવાનો, ઘણો ટાઈમ મળે. હવે ના 4 વાગે ઉઠીને વાંચી લઈએ, ખબર એ ના પડે કે આ વાંચે. ઘણા એવા એવા પ્રસંગો છે કે બહેનોને તીવ્ર ગુરુદેવની ભક્તિ હોય અને એનો ધણી શાસ્ત્ર વાંચવાની ના પડે, શાસ્ત્રો ઘરમાંથી કાઢી નાખે બાર, એવી એવા બનાવો દિલ્હીમાં બને, તો પછી બહેનો શું કરે કે ભાઈઓ જાય બજારમાં ત્યારે પોતાનો સ્વાધ્યાય કરી લે, ખબર ના પડે એમ. પોતાનું કરવું હોય તો ટાઈમ મળે છે, ન મળે એવું કોઈ કોઈ જગાએ એમ
બને,
તો એના એ પ્રકારના ઉદયકાઓ. નારકીમાં દ્રવ્ય અને ભાવવેદ બંને નપુષક હોવા છતાં સમય દર્શન પામી શકે. જો નપુષક નું દ્રષ્ટાંત આપ્યો, નપુષક આત્મા પણ આત્મભાન કરી શકે. બધા નારકી નપુષક હોય,
આત્મા છે ને,
આત્મા છે, એ નપુષકે ક્યાં છે, એને ક્યાં લાગે છે, આત્મા છે. જ્ઞાનીઓ કહે છે કે છોડે સંયોગી દ્રષ્ટિને, સંયોગી હું આવો છું ને તેવો છું છોડી દે. જ્ઞાનીઓ કહે છે કે છોડ એ સંયોગી દ્રષ્ટિની. સ્ત્રીનું પુરુષનું કે નપુષકનું શરીર જ તારું નથી. જયારે શરીર જ તારું નથી તો પછી શરીરના નિભાવ માટે તારે પરસામે જોવાનું ક્યાં રહે છે? તું તો તારા જ્ઞાન દર્શન વગેરે સ્વશક્તિના આધારે જીવી રહ્યો છે ને ભાવવેદના જે પરિણામ છે તે તો પાપ તત્વ છે, એ તારું જીવ તત્વ નથી, માટે તેના ઉપરની દ્રષ્ટિ છોડ. દ્રવ્યવેદ અને ભાવવેદ સમ્યક દર્શન અથવા ધર્મને રોકતા નથી. નારકીના જેવો દ્રવ્ય તેમજ ભાવે નપુષક વેદી છે, છતાં આત્મા ત્રિકાળ અવેદી છે એવું ભાન કરીને પુરુષાર્થી નારકીના જેવો ઘણા પ્રતિકૂળ સંયોગમાં હોવા છતાં પણ સમ્યક દર્શનથી ધર્મ પામી શકે છે. તો તું અહીં મનુષ્યપણામાં ધર્મ ના પામી શકે એમ બને નહીં, માટે વેદો ઉપરની દ્રષ્ટિ છોડ અને અવેદી આત્મા ઉપર સ્વસંગો દ્રષ્ટિ કર એમ કહેવાનો આશય છે. આ બોલમાં અલિંગ ગ્રહણનો અર્થ હોય એટલે નહીં, લિંગ એટલે સ્ત્રી પુરુષ અને નપુષક વેદ, ગ્રહણ ગ્રહણ એટલે દ્રવણ, જેને સ્ત્રી પુરુષ અને નપુષક વેદ દ્રવ્ય તેમજ ભાવે નથી એટલે કે આત્મા અવેદી છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. આત્મા તો પોતાના જ્ઞાન દર્શન સુખ વગેરેને વેદવાવાઓ છે, ઓર શરીર તથા વિકારી ભાવને વેદવાવાઓ નથી. એવો તારો આત્મા જે તારું સ્વજ્ઞેય છે તેને તું જ્ઞાન. આ પ્રમાણે સ્વજ્ઞેય એવા આત્માને શ્રદ્ધો અને જ્ઞાનમાં લેવો તે સમય દર્શનનું કારણ છે. એવી રીતે છે તેવી રીતે તેનું અસલી સ્વરૂપ જાણે અને માને તો ધર્મ થાય. આ મૂળ વાત છે. આ આત્મા જેવી રીતે છે તેવી રીતે છે તેવી રીતે તેનું અસલી સ્વરૂપ જાણે અને માને તો ધર્મ થાય છે. એનો અર્થ એમ થાય છે કે તેનું અસલી સ્વરૂપ અનંત કાળથી એક સેકન્ડ માત્ર પણ જાણ્યું નથી. આત્મા જેવો છે તેઓ નહીં માનતા, તેની ઉલટી માન્યતા કરી છે. માટે હે જીવ, આત્માને અલિંગ ગ્રહણ જાણ. કોઈ પણ ઇન્દ્રિયો વડે પરને જાણે તેવો આત્મા નથી. ઇન્દ્રિયો વડે મને જ્ઞાન થાય છે એવી અનાદિથી માન્યતા કરી છે, એવી માન્યતારૂપ બ્રહ્મ અવસ્થામાં છે. એ માન્યતારૂપ બ્રહ્મ અવસ્થામાં છે. ઇન્દ્રિયો પણ છે એમ કબૂલ કરીને એ દશા તે આત્મા નથી એમ કહ્યું છે. વળી તે ઇન્દ્રિયોથી જણાય એવો નથી, પણ અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવી છે એમ કહ્યું છે. ઇન્દ્રિયોથી જ્ઞાન થાય છે એવો ભ્રમ છે, પણ ઇન્દ્રિયોથી ખરેખર આત્મા સ્વપ્નને જાણતો નથી. બધા બોલમાં વ્યવહાર બતાવી તેનો નિષેધ કરાવી જ્ઞાન કરાયું છે. જો આ ટોટલ માર્યો કે અત્યાર સુધી જેટલી વાત કરી આચાર્ય ભગવાને તે બધા બોલમાં વ્યવહાર બતાવી, વ્યવહારનો વિષય છે ખરો પર્યાયમાં, રાગ દ્વેષ મોહ ક્રોધ માન માયા છે ખરો પર્યાયમાં, પર્યાયમાં છે, પણ તારા સ્વભાવમાં એ નથી. સ્વભાવમાં વિભાવ નથી, શુદ્ધ પાણી નિર્મળ જળ છે એમાંય મલિનતા, પર્યાયની મલિનતા એમાં નથી બેઠી. એને બે પડખા બતાવીને પરિણામનું વ્યવહારનીનો વિષય જે પરિણામને વિષય કરે છે એનું જ્ઞાન કરાવી અને પછી એને ગૌણ કરીને સામાન્ય પડખા ઉધે લઈ જાય કે એનું અવલંબન લે. બધા બોલમાં વ્યવહાર બતાવી, વ્યવહાર કરાવીને નહીં, વ્યવહાર જણાવીને. વ્યવહાર જણાવીને એટલે તારા પરિણામમાં દોષ છે, એ દોષને તું દોષ જાણ. હવે એ દોષને ટાળવો હોય એમ તો તું નિર્દોષ પરમાત્માનું અવલંબન લે. એમ બધા બોલમાં વ્યવહાર બતાવી એટલે વ્યવહાર જણાવી, તેનો નિષેધ કરાવી. નિષેધ કરાવી એટલે રાગ પર્યાયમાં થાય છે, એનો નિષેધ કરો કે મારા સ્વભાવમાં રાગ નથી, હું તો જ્ઞાનમય આત્મા છું, રાગી નથી. જો રાગનું જ્ઞાન કરાવ્યું પાછું રાગનો નિષેધ કરાવે કે રાગ વિભાવ છે, મારો સ્વભાવ નથી, હું તો જ્ઞાનમય છું, હું રાગમય નથી. એ વ્યવહાર નહીંનો નિષેધ જ્યારે કરે ત્યારે નિશ્ચયનું બળ આવે. બધા બોલમાં આવી વાત જે હોય ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. બધા બોલમાં વ્યવહાર બતાવી, વ્યવહાર જણાવી, તેનો નિષેધ કરાવી, જ્ઞાન કરાવ્યું છે કે તાવ આવ્યો શરીરમાં, તાવનું જ્ઞાન કર કે નોર્મલ નથી, 102 ડિગ્રી તાવ છે, પણ એ તાવ છે એ વિભાવ છે, શરીરનો સ્વભાવ નથી, એટલે એની દવા લઈશ તો તાવ મટી જશે, નોર્મલ થઈ જશે. એમ વ્યવહારનું જ્ઞાન કરાવ્યું પછી ઓના સ્વભાવના બળે એનો નિષેધ કરાવે છે અને દવા લઈ તો તાવ થઈ જાય તો સ્થિતિ સારી થઈ જશે. એમ આ જૈન દર્શન લોજિક એટલું બધું છે. આમાં જો થોડુંક જરાક શાંતિથી સમજવાનો પ્રયત્ન કરે તો સમજાય. બે પડખાનું જ્ઞાન કરાવે છે, વર્તમાન પડખાનું, વ્યવહારનું, પર્યાર્થી પ્રેમનું જ્ઞાન કરાવીને તું મનુષ્ય પણ છો, તને કર્મનો બંધ પણ થયો છે, તારી અવસ્થામાં મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ પણ છે, તારી પર્યાયમાં વિકાર છે, તારી પરિણામમાં દુઃખ છે, એ બધું હોવા છતાં પણ એ તારો મૂળ સ્વભાવ નથી, એ તો સંયોગ છે. સંયોગ છે, સ્વભાવ તો ભિન્ન છે. સ્વભાવનું શરણ લેતા આ બધા વિકાર ભાવ વિભાવ ભાવ ટળી જશે અને તને દ્રષ્ટિમાં નિર્ભરતા પ્રગટ થશે. પહેલા સમુદ્ર પછી ચારિત્રમ વિકાર કરે તો પરમાત્મા આત્મા દ્રવ્ય તથા ભાવ વેચી રહી છે. 16મો બોલ ફરીથી કહેવામાં આવે છે. આત્માને લિંગોનું એટલે કે સ્ત્રી પુરુષ વેદોનું ગ્રહણ નથી, સ્ત્રી પુરુષોના આકાર આત્મામાં નથી. વ્યવહારે શરીર સ્ત્રી પુરુષના આકાર રૂપે સંયોગે હોય છે. જો જ્ઞાન કરાયું ને, વ્યવહારે જોવામાં આવે તો આત્માને વર્તમાન કોઈને સ્ત્રીનું શરીર ને કોઈને પુરુષનું શરીર હોય છે ખરું, આકાર રૂપે સંયોગે હોય છે, પણ તે આત્મામાં નથી. તે શરીર આત્મામાં ક્યાં છે? શરીર તો શરીરમાં છે, આત્મા આત્મામાં છે, બે ચીજ જુદી છે. સંયોગનો વિયોગ થશે. વળી સ્ત્રી કે પુરુષ વેદનો ભાવ ઔપાધિક ભાવ છે. પહેલા શરીરની વાત કરી પછી કષાયની ભાવ વાત કરી. વળી સ્ત્રી કે પુરુષ વેદનો ભાવ ઔપાધિક ભાવ છે, પણ તે આત્માનું ત્રિકાળી સ્વરૂપ નથી. તે એક સમય પૂરતી અવસ્થા છે. માટે જ્ઞાતા દ્રષ્ટા શુદ્ધ સ્વભાવને છોડી એના જેટલો આત્માને માનો તે પર્યાય બની છે, ભ્રમણા છે, અજ્ઞાન છે. પુરુષાદિના આકારને આત્મા માનવો તે જડને જીવ માનવા બરાબર છે, ને ભાવવેદને આત્મા માનવો તે પાપ તત્વને જીવ તત્વ માનવા બરાબર છે. અજીવને જીવ માનવો તથા પાપને જીવ માનવો તે અધર્મ છે. અજીવને જીવ માનવો તે અધર્મ, અને આશ્રવને જીવમાં જીવ માનવો તે અધર્મ છે. પણ શરીરો તથા ભાવ વેચી રહી આત્મા શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છે એવા શ્રદ્ધા જ્ઞાન કરવા તે ધર્મ છે. લ્યો આ જીવની જીવન કળા છે, સુખી જીવન કેમ જીવ તેની આચાર. સતરમો બોલ. આત્મા બાહ્ય ધર્મચિહ્નોને ગ્રહતો નથી એમ સ્વજ્ઞેયને તું જાણ. લિંગોનું એટલે ધર્મચિહ્નોનું ગ્રહણ જેને નથી તે અગ્રહણ અલિંગ્રહણ છે. આ રીતે આત્માને બહિરંગ બાહ્ય યતિલિંગોનો અભાવ છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. શરીરની નગ્ન દિગંબર દશા તે ધર્મનું ચિહ્ન નથી. બાહ્યની નગ્ન અવસ્થા છે એ કઈ ધર્મનું એ કઈ સાધુનું ચિહ્ન ખરેખર નથી. એ તો જળનું શરીર તો જળ છે, આત્મા શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છે એવું ભાન થયા પછી સ્વભાવમાં વિશેષ સ્થિરતા થવી તે અંતર મુનિદશા છે. ને અંતર નિર્દશા પ્રત્યે છે ત્યારે બાહ્યમાં વસ્ત્ર આદિ હોતા નથી, અર્થાત શરીરની નગ્ન દિગંબર દશા હોય છે તથા મોરપીછીને કમંડર હોય છે. બાહ્યમાં નગ્ન દશા હોતી જ નથી એમ કોઈ માને તો તે સ્થૂળ ગુણ છે, પણ તે બાહ્ય નિમિત્ત મોરપીછ આદિ તથા શરીરની નગ્ન અવસ્થા વગેરેનો આત્મામાં અભાવ છે. તેને આત્મા ગ્રહણ કરતો નથી કારણ કે તે જળ પદાર્થ છે, તે તેના કારણે હોય છે, તેને લેવા મૂકવાની ક્રિયા આત્મા કરી શકતો નથી. વળી તે નગ્ન દશા મોરપીચ કમંડળ વગેરે છે માટે મુનિનું મુનિપણું ટકેલ છે એમ પણ નથી, કારણ કે અંતર્ભાવલિંગી દશા તે મુનિપણું છે. ભાવલિંગી એટલે શુદ્ધ ઉપયોગ, વિતરાગી દશા ત્રણ કષાયના અભાવપૂર્વક આનંદ તે ભાવલિંગ છે. આ પ્રમાણે વ્યવહારે બાહ્ય સંયોગનું જ્ઞાન કરાવ્યું જોયું ને, વ્યવહારે બાહ્ય સંયોગનું જ્ઞાન કરાવીને તે વ્યવહારનો નિશ્ચયમાં અભાવ વર્તે છે એમ કહે છે. વ્યવહારનું જ્ઞાન કરાવતા આવે છે પણ તારા સ્વભાવમાં નથી, તું તારા સ્વભાવને ઉપર લક્ષ કર તો એમાં ક્યાંય છે એમ. કેવી સુંદર વાત કરે છે, એક જ વાત છે, બહાર ક્યાંય જોવાનું નથી, પોતાનું આત્મા ને પોતાના આત્માના પરિણામ બસ. એટલે વર્તુળમાં જ્ઞાનને લાવો, પ્રમાણની બહાર દોડાવું લેવા દેવા, હદ એની મર્યાદા એટલી. તારે તારા જ્ઞાનનો વ્યાપાર કરવો તો તારા આત્મા અને આત્માના પરિણામ બેમાં, અને પછી તો પરિણામને જોવાનું મન કર, વરને જોવાનું મન તો પેલું કર, પછી જે પરિણામ થાય એને જાણીને પછી એની ઉપેક્ષા કર, એનું લક્ષ છોડી દે, અને એનાથી ભિન્ન આત્મા ભગવાન છે એનું તો લક્ષ કર. એકદમ ચોખ્ખી વાત છે, આમાં ભગવાન મહાવીર કરેલી વાત કઈ ફરે હોય નહીં. આ તો તીર્થંકરની વાત
શાસ્ત્રો ગાથા 172 તલ્લીન ગ્રહણના 20 વર્ષ એમાં એના ઉપરના પૂજ્ય ગુરુદેવના વ્યાખ્યાન છે. એ વ્યાખ્યાનનો 18મો બોલ છે, 20 બોલમાંથી 17 પૂરા થયા. તારો અભેદ આત્મા ગુણ ભેદને સ્પર્શતો નથી એમ સ્વજ્ઞેયને તું જાણ. લિંગ એટલે કે ગુણ એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધ પદાર્થ જ્ઞાન તે જેને નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા ગુણ વિશેષથી નહીં આલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. આમાં શું કહે છે કે આત્મા અભેદ અનંત ગુણાત્મક છે, એમાંથી તમે કોઈ એક ગુણનો વિચાર કરશો કે જ્ઞાન ગુણ તે આત્મા, દર્શન તે આત્મા, ચારિત્ર તે આત્મા, એમ એક ગુણના ભેદનો જો લક્ષ કરશો તો અભેદ આત્માનો લક્ષ નહીં થાય, આત્માનો અનુભવ નહીં થાય. પરનું લક્ષ કરશો તો આત્માનો અનુભવ નહીં થાય, દેહનું લક્ષ કરશો તો આત્મા અનુભવમાં નહીં આવે, આઠ કર્મ ઉપર લક્ષ થશે તો અનુભવમાં નહીં આવે, રાગનું લક્ષ આવશે કે આ રાગ થાય છે તો પણ આત્માનો અનુભવ નહીં થાય. એ તો દૂર રહો, પણ અભેદ એક આત્મા છે એમાં ગુણભેદની કલ્પના કરવી કે આ જ્ઞાન ગુણ તે આત્મા, દર્શન ગુણ તે આત્મા, તો એક ગુણ ઉપર લક્ષ જતા આખો અનંત ગુણનો પિંડ એવો ગુણી અભેદ સામાન્ય દ્રષ્ટિમાં લક્ષમાં નહીં આવે. માટે ગુણ ભેદનું પણ લક્ષ છોડો. ગુણ ભેદો છે ખરા, જ્ઞાન દર્શન ચારિત્ર આત્મામાં ગુણો છે, પણ એક એક ગુણનું લક્ષ કરવા જેવું નથી. કેમ કે એક એક ગુણ નું લક્ષ્ય કરવાથી રાગી પ્રાણીને રાગ થયા વિના રહેશે નહીં. જેમ સોનું છે એ અભેદ છે, હવે જે સોનાને સમજતો ન હોય એને સમજાવવા માટે કહેવાય કે સોનું કોને કહેવું, કે પીળું તે સોનું, ચીકણું તે સોનું, એમ એને સમજાવવા માટે કહેવાય. પણ એથી કરીને પીળું તે સોનું અને ચીકણું તે સોનું તો એ ગુણ કઈ સોનું ન થાય, એ તો ઘણા ગુણોમાંથી એક ગુણ દ્વારા એને સમજાવવામાં આવે છે. પણ એ પીળાશને કે ચીકાશને પકડાય નહીં, એના દ્વારા સોનાનું સ્વરૂપ જાણી લેવું. એમાં આત્મા અભેદ સામાન્ય છે, એમાં જ્ઞાન ગુણ દર્શન ગુણ છે ખરા, ન સમજતો એને સમજાવાય. પણ પછી એ ગુણને વળગી રહીએ અને સમજાવવા માટે કહ્યું કે જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, અને ઓલો સાંભળનાર એ ગુણને પકડી લઈએ કે જ્ઞાન તે આત્મા કહ્યું છે, તો જ્ઞાન ગુણ તે આત્મા, દર્શન ગુણ તે બીજો આત્મા, ચારિત્ર ગુણ તે ત્રીજો આત્મા, જો એમ પકડી લઈએ તો એને આત્માનો અનુભવ નહીં થાય. માટે અભેદ આત્માનો જેને અનુભવ કરવો હોય એને ગુણ ભેદનો વિચાર છોડી દેવો એકદમ. હવે આ ત્રણ બોલ છે ને એ એકદમ સૂક્ષ્મ આવે છે. અત્યાર સુધી તો ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણતો નથી, ઇન્દ્રિય જ્ઞાન વડે આત્મા જણાતો નથી, ઉપયોગ બહારથી લાવતો નથી, ઉપયોગ સદુપયોગનું કોઈ હરણ કરી શકતું નથી, અનુમાનનો વિષય નથી આત્મા, અનુભવનો વિષય છે, એમ ઘણા ઘણા પ્રકારે 17 બોલ સમજાવ્યા પછી હવે 18, 19, 20 છેલ્લા ત્રણ બોલ છે સારા સૂક્ષ્મ છે. અભ્યાસ 17 બોલનો અભ્યાસ કર્યા પછી અંદરમાં લઈ જાય છે, આત્મા તરફ, આત્માને આત્મા તરફ લઈ જાય છે. આત્મા વસ્તુ છે, તે અનંત ગુણનો પિંડ છે. અનંત ગુણનો સમૂહ કયો કે અનંત ગુણનો પિંડ કયો, તે એકલા જ્ઞાન ગુણવાળો નથી. અભેદ આત્મા ગુણના ભેદને સ્પર્શે તેવો નથી, એટલે એક ગુણ દ્વારા આત્મા અનુભવમાં આવ્યો નથી. એમ પહેલું, આત્મા મન વાણી દેહને સ્પર્શતો નથી કારણ કે તે તો જડ છે. હવે સ્થૂળ વાત સમજાવતા જાય છે, પછી અંદરમાં સૂક્ષ્મ લઈ જાય છે કે આત્મા છે તે મન વાણી દેહને અડતો નથી, દેહને આત્મા અડતો નથી. અત્યારે હો, સિદ્ધ થાય ત્યારે નહીં, અત્યારે ચેતન એવો આત્મા જડ એવા દેહ એને અડ્યો નથી, અડી શકતો નથી. તે તો જડ છે, તેનો આત્મામાં અભાવ છે. શા માટે અડતો નથી કે એનો આત્મામાં અભાવ છે દેહનો, એટલે દેહ અને આત્મા જુદી ચીજ છે. જે વસ્તુ પૃથક હોય એટલે જુદી હોય તેને કેમ અડે? પૃથકને અડે એટલે શરીરને અડે તો આત્મા અને શરીર એક થઈ જાય, પણ એમ કદી બનતું નથી. અડે ક્યારે? કે એક થઈ જાય તો, અને એક તો થતો નથી. આત્મા જડ કર્મ, હવે ઓલા શરીરની નો કર્મની વાત કર્યા પછી જડ કર્મ અંદર નહીં લઈ જાય. આત્મા જડ કર્મ જ્ઞાનાવરણી આદિને સ્પર્શતો નથી, જડ કર્મને આત્મા અડતો નથી, કારણ કે તે બધા રૂપી પદાર્થો છે, તેનો અરૂપી આત્મામાં અભાવ છે. આત્મા અરૂપી અમૂર્તિક છે, જડ કર્મ મૂર્તિક અને રૂપી પદાર્થ છે, તેથી તેનો આત્મામાં અભાવ છે. તે કારણે જડ કર્મ આત્માને અડતા નથી, તો જડ કર્મ આત્માને દુખી કેમ કરે? જડ કર્મ વેદની કર્મ આત્માને અડતું નથી, અને એમ કે જીવ કે અસાતા વેદની કર્મે આત્માને દુખી કર્યો, એ વાત 100% ખોટી છે. સમજી ગયા? કેમ કે આત્માને જડ કર્મ અડતા નથી, તો એને દુખી ક્યાંથી કરે? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું શું કરી શકે? બે દ્રવ્ય ભિન્ન ભિન્ન છે. એમ એ આઠ કર્મ છે ખરા, એને નિમિત્ત કહેવાય, પણ એને અહીંયા કરતા નથી, અડતો નથી. એમ એ પણ નિમિત્ત ક્યારે કહેવાય? કે જો અજ્ઞાન ભાવે પરણમે તો, બાકી તો જ્ઞાનનું જ્ઞેય છે. આ વિષય થોડો કેવો છે કે અભ્યાસ થોડો થોડો ભલે શરૂઆત કરી પણ ચાલુ રાખવી, ચાલુ રાખશો તો વાંધો નહીં આવે. ગભરાવાની જરૂર નહીં, હિંમત ના હારવી.
આજે સવારે જ વિચાર આવતો હતો કે ખાલી આત્મા ખાલી જ્ઞાન જ છે તો એ શું હશે? તમે પેલો જ બોલ કીધો,
હા
ઘણા ગુણ છે,
હા ઘણા ગુણ છે, પણ જ્ઞાન ગુણ અસાધારણ છે. એટલે જ્ઞાન ગુણ દ્વારા આત્મા જાણી શકાય છે. બીજા ગુણો ઘણા છે, અનંત ગુણો છે, પણ એ જ્ઞાન દ્વારા જ્ઞાન પ્રગટ અંશ છે. એટલે જ્ઞાન દ્વારા આત્માનું અનુમાન થઈ શકે કે આત્મા જ્ઞાનવાન છે એમ. અતિન્દ્રિય આનંદ પ્રગટ નથી એટલે એના દ્વારા નથી સમજાવતા, પણ વર્તમાન ઉપયોગ જ્ઞાન જાણવું દેખવું થાય છે ને તો એના દ્વારા આખો આત્મા જ્ઞાનમય છે એમ ખ્યાલમાં આવી શકે, તો એમાં અનંત ગુણો ભેગા આવી જાય. જેમ સોનાને પીળાશ દ્વારા, ચીકાશ દ્વારા સમજાવી શકાય, સાકરને સમજાવવી હોય તો મીઠાશ દ્વારા સમજાવી શકાય, લીંબુમાં ઘણા ગુણો છે પણ લીંબુનું જ્ઞાન કરાવવું હોય તો ખટાશ તે લીંબુ એમ કોઈ અસાધારણ ધર્મ દ્વારા એટલે ગુણ દ્વારા સમજાવી શકાય. અસાધારણ એટલે એ પદાર્થમાં હોય અને બીજા પદાર્થમાં પાછું એનું ગુણ ન હોય, એને અસાધારણ ગુણ કહેવાય. એના દ્વારા સમજાવી શકાય અને સામો જીવ સમજી શકે. એટલે જ્ઞાન લક્ષણ દ્વારા આત્માને સમજાવે છે, બધા જીવો સમજી શકે એટલા માટે. આવો આત્મા જડકર્મ જ્ઞાનાવરણ આદિને સ્પર્શતો નથી કારણ કે તે બધા રૂપી છે, તેનો અરૂપી આત્મામાં અભાવ છે. અજ્ઞાનીનો આત્મા પણ કોઈ દિવસે કર્મને અડ્યો જ નથી કારણ કે આત્માને અને કર્મને અત્યંત અભાવ વર્તે છે. આ વાત કોઈ જગત જાણતું જ નથી, સમજી ગયા? એક પુરુષે સર્વજ્ઞ ભગવાને કહેલી બે દ્રવ્યની ભિન્નતા એ એક પુરુષ પાયકો કે સ્પષ્ટ રીતે વાત કરે છે અને એના પાછળ કારણો આપે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્ય અડતું કેમ નથી કે એનો બીજામાં અભાવ છે. આ બે આંગળી છે, આ બે આંગળી એકબીજાને અડી નથી, જો અડી તો એક થઈ જાય તો આ જુદી ન પડી શકે. ભલે જોડે છે પણ જોડે હોવા છતાં આ બેનું બેપણું છે એમાં આત્મા.